ચારિત્રરૂપ દસ લક્ષણી ધર્મની આરાધનાનો આજે છઠ્ઠો દિવસ, ઉત્તમ સંયમ ધર્મની આરાધનાનો દિવસ. સામાન્યપણે ચાર કષાય અને અસત્યથી રહિત એ તો આપણને થોડું પરિચિત હોય છે, પણ એક સંયમ એટલે શું એ આપણને કદાચ એક આકરું લાગતું હોય છે કે આ સંયમ શું કામ, મર્યાદા શું કામ બધું કરે. ક્યારે પણ આપણા ઘર હોય કે જગ્યા હોય એને બાઉન્ડ્રી આપણે બાંધતા હોય કે નથી બાંધતા હોતા, શું કામ કરતા હોય બાઉન્ડ્રી કરવા, એમાં શું બધાની જગ્યા છે ખાલી ડ્રો કરી દેવી એક લાઈન. ત્યાં પણ આપણને એમ થાય કે મારી એક પ્રોપર્ટી છે એનું મારે શું કરવું છે, સુરક્ષા કરવાની છે. સુરક્ષામાં બે રીતે, સુરક્ષામાં બે રીતે શું હોય છે, બીજો અંદર આવે નહીં અને અંદરનું રહેલી કોઈ લઈને બહાર ચાલ્યો રહે, બે પ્રકારને. એમ આપણી પરણતી આપણી મર્યાદામાં રહે. જેને મારે આરાધ્ય તરીકે સ્વીકારીને અનંત કાળ રહેવાનો છે, એ તત્વને વીંટણાઈને મારી પણતી રહે, ખરેખર એનું નામ જ એક વ્રત કહેવાય છે. વ્રત કહીએ ને, વ્રત, વ્રતનો બીજો અર્થ કેવી રીતે લેવાય છે, વીંટણાઈને રહેવું. મારી પણતી મારા ચૈતન્ય તત્વને છોડીને એક સમય પણ બહાર ન જાય, આ એના માટે આ સંયમ તપ ત્યાગ જે કહ્યો કે જેની ઉત્કૃષ્ટપણે આરાધના માત્ર મનુષ્પર્યાયમાં થાય છે, અને એવી ઉત્કૃષ્ટ આરાધના મુનિરાજ કરી રહ્યા છે. તો એ મુનિરાજને આપણે આદર્શ બનાવીને અહીંયા આપણે એના દસ લક્ષણ, દસ ધર્મો નથી, ધર્મ તો એક ચારિત્રરૂપ ધર્મ છે, પણ એના લક્ષણો તો ઘણા છે, એમાંથી આ દસ લક્ષણ લઈને આપણે એની આરાધના કરીએ છીએ. અને આ દસ દિવસોમાં એવી આરાધનાને પ્રાપ્ત થયેલા, ધર્મોને પ્રાપ્ત થયેલા મુનીશ્વરોને યાદ કરીએ છીએ, અને આપણે પણ આવી દશા પ્રાપ્ત થાય એવી ભાવના કરીએ છીએ. આજ પ્રવચનમાં પણ ગુરુદેવે લીધું તું, ધર્મ કોને કહેવાય, મોક્ષોભ રહિત જીવના પરિણામને ધર્મ કહે છે. પ્રવચન સારમાં એ ગાથા છે, ધર્મ તે સામ્ય છે અને સામ્ય એ મોક્ષોભ રહિત જીવના પરિણામ છે. તો અહીંયા સંયમના દિવસે કોઈ પણ જીવને મારા નિમિત્તે એને દુઃખ ન પહોંચે એવી પરિણામોની મર્યાદા કરવી છે. તો તેનું નામ શું કહેવાય છે, પ્રાણી સંયમ કહેવાય છે. અને એનાથી જો બચવું હશે, પ્રાણીની હિંસાથી એને મારવાના પાપના પરિણામથી જો બચવું હશે તો શું કરવું પડશે, પોતાની જ પણતીને ઇન્દ્રિયોની મર્યાદા કરવા જેવું ઓટોમેટિક થઈ જશે. જેમ આપણે સામાન્યપણે આ બધું લઈએ છીએ, પ્રતિક્રમણમાં શ્રાવકના બાર વ્રતનો આવે છે, એમાં નવમો ફાળ છે ને, એમાં ક્યાં આવે છે, પહેલા તો અણુવ્રત આવે છે, પછી શું આવે છે, ત્રણ ગુણવ્રત, એમાં શું આવે છે, દિગ્વ્રત, દેશાવગા સિદ્ધિ. એ શા માટે, કોઈને પ્રશ્ન થાય આવું શું કામ, અરે જો તું એટલી ક્ષેત્રની મર્યાદા કરીશ ને તો બહાર જવાના વિકલ્પ નહીં આવે. આપણને છે ને આ બધું એક બહુ નેચરલી લાગી ગયું, મારે ચલો ટ્રાવેલિંગ કરવું છે, તેમાં શું ટ્રાવેલિંગ કરે, હમણાં જઈને જસ્ટ શું કરી નાખશું, ઓનલાઈન બુકિંગ, બધું સિમ્પલ ને, હવે બધું કાંઈ નહીં. પણ એમાંની પાછળ પણ એક છુપાયેલો શું ભય રહેતો હોય છે, કર્યું છે કે નહીં, કન્ફર્મ થયું કે બીજું કંઈક વિકલ્પો, કમસે કમ વિકલ્પો રહે છે કે નહીં. ક્યારેક ઘણી વાર એવું ભયનું હશે, બુકિંગ કર્યું અને ઓલાનું કંઈક ગરબડ થયું અને કદાચ બીજાના નામે થઈ ગયું હોય. મુખ્ય હેતુ શું છે, ક્ષેત્ર મર્યાદાની બહાર જવાનો અટકાવવાનો હેતુ શું છે, એ સંબંધી વિકલ્પ. તને નિવૃત્તિ લઈને સાધનાનો અવસર વધારે મળે એ કેમ નથી, અનુભવ કરવો હોય તો કરી લેવો. અહીંયા આપણે રહેતા હોય અને જેટલી સુગમતાથી જીન મંદિર આવવું ને અહીંયા લાભ લેવો ઇઝી હશે. અને બાર ગામ ગયા હશો તો શું થશે? પહેલાં તો વિકલ્પ, ન્યા પછી મંદિર ક્યાં છે, શું છે, તો એ બધાથી આપણને બચવા માટે આ પ્રકાર હોય છે. તો અહીંયા બે પ્રકારના સંયમ છે. અને ગુરુદેવસિંહે તો ઘણું ક્યાં સુધી લીધું હતું, મનુષ્યપણું મળવું જ તો પહેલાં મુશ્કેલ, એમાં પણ આવા જૈન કુળમાં જન્મ લેવા, જન્મમાં પણ શું લાંબુ આયુષ, લાંબુ આયુષમાં પણ હજી જો એડ કરવું હોય તો પાંચ ઇન્દ્રિયો, નિરોગી શરીર પાંચ ઇન્દ્રિય છે. ક્યારે પણ આપણે કલ્પના નહીં, પણ એવું તો વિચાર કે કદાચ ચલો આપણે નાનપણમાં હોય કોઈ ખોડખા પણ માને મેન્ટલી કોઈ પ્રોબ્લેમ રહી ગયા હોય, ક્યાં સુધીના પુણ્ય થઈ ગયા, મનુષ્યપણું મેળવું, ઉચ્ચ કુળ મેળવું, સાચા દેવશાસ્ત્ર ગુરુના યોગમાં આવ્યા અને એનું કોઈ સાર્થક પણ ફળ નહીં. તો કમસે કમ એ બધાથી બચીને પાંચ ઇન્દ્રિયનું નિરોગી શરીર છે. અરે એવું નહીં, તત્વ સાંભળવા મળ્યું છે, સમજવાનો ક્ષોભસમ એટલો મળ્યો છે. તત્વ સાંભળવા મળે એવો પુન મળ્યા છે અને એને આપણે સમજી શકીએ છીએ એટલો શું થયો છે, ક્ષોભસમ. હવે આનાથી વધારે શેની અપેક્ષા રાખશો તો જીવનમાં? અને ત્યાં તો ગુરુદેવ હજી આગળ શું લીધું હતું, સમ્યક દર્શન થઈ ગયું તો પણ શું છે, મોક્ષ માટે એ સંયમ એટલે ચારિત્ર જરૂરી છે. ગુરુદેવજી ઘણી વાર એ યાદ કરતા હોય છે, તીર્થંકર જેવા હોય એને સંયમ વગર મોક્ષ થઈ જાય. તીર્થંકર છે ને એ તો સૌથી ઇઝ અ હેડ છે ને, એને તો ગમે એ કરીને થઈ શકે ને? નહીં, પાક્કું પાક્કું. આદિનાથ ભગવાનના પંચકરણ કરશો તો એમણે ગ્રસ્ત દશામાં રહીને જ એમને શું થઈ ગયું, તીર્થંકર છે ને એટલી તો છૂટ હોય કે નહીં, દે આર બીન એક્ઝેમ્પ્ટેડ નહીં ચારિત્ર લેવાને. તો જીવનમાં આવો અવસર એક માનવ પર્યાયમાં છે તો સાધનાની ઉત્કર્ષતાથી મને માનવ ભવની મહત્તા છે, સંયોગ માટે નથી. શેના માટે છે? માનવ ભવની ઉત્કર્ષતા થઈ શકે છે. ઉત્કૃષ્ટ દશા, સંયમની દશા, ચારિત્રની દશા આજ ભવમાં થઈ શકે છે. એ ઉત્કૃષ્ટ સાધનાને અનુલક્ષીને આ માનવ છે. મને કોઈ સંયોગ મળે એના માટે નથી. તો આપણને એવો યોગ મળ્યો છે તો આપણે પણ એ ભાવના નિરંતર ભાવવા જેવી છે. આપણે આપણા ચાલતા વિષય ઉપર આવીએ છીએ. 183 નંબરનું પ્રવચન છે, કળશ છે 173 નંબરનું. આજ આમ વિચાર કરીએ તો ગુરુદેવ શેના ઉપર લીધું, ખાલી બે જ લાઈન ઉપર લીધું? એટલું થઈ શકે, બે લાઈનમાં આટલું બધું થઈ શકે? એક વિચારવા કેવું છે કે બે લાઈનમાં શું કાઢવું, તો શું ગુરુદેવ કાઢ્યું, શું અંતે શું કાઢ્યું? જીવનમાં પહેલું જ એમના બનારસી દાસને આખી કડી પુસ્તક કાઢીને પણ, અને એ પણ કેવા સહજ પુણ્ય, ગુરુદેવની કાઢું તો પણ ખોલ્યું તો એ જ પાનું આવી ગયું. ઘણી વાર આવું બનતું હોય છે ને? આપણે એવી કોઈ રૂચિ ભાવનાથી કોઈ પ્રયત્ન જ નથી કરતા, પણ જો કરશું તો સામે જેને કહીને જીનવાણી સામે આપણને મળશે. તો એ પ્રકારની અંદર ભાવનાનો પ્રકાર નથી અને કરવા ખાતર કરીએ એનો કોઈ અર્થ હોતો નથી. તો એ વ્યવહાર અને સાથે શું હતું, મિથ્યાત્વ. બે શબ્દ આવતા હતા, વ્યવહાર, જેટલા વ્યવહાર એટલા મિથ્યાત, મિથ્યાત્વ બધું આવતું હતું. એના બધાના ખુલાસા શું કર્યું છે, ખાસ કર્યું જે પૂજા ભક્તિ આદિના શુભ રાવ, અશુભની તો વાત જ નથી, એ બધાને શું કહેવાય, વ્યવહાર. અને જેટલા વ્યવહાર છે એટલા નહીં, એટલે વ્યવહાર એટલા તો મિથ્યાત્વ હોય જ નહીં. બધા બહુ જ ખુલાસા કર્યા છે. જો વ્યવહાર એટલા મિથ્યાત્વ કહેશું તો સાધક દશામાં વ્યવહાર છે, બે વાત લીધી હતી સમ્યક દ્રષ્ટિ અને મુનિરાજને, તો એને મિથ્યા. તો આવું કેમ લીધું, જેટલા વ્યવહાર એટલા મિથ્યાત્વ, એવું કેમ લીધું? આવ્યું તો આમાં એટલા બે એક જ જાત મે, કારણ કે જેટલા જેટલા શુભ રાગ છે એમાં તું એકાકારતા છે એ અપેક્ષા છે. બાકી જેટલો વ્યવહાર હોય શુભ રાગ ભૂમિકા અને યોગ, એટલું મિથ્યાત્વ એવું નિયમ નથી. પણ સામાન્યપણે અજ્ઞાની જીવ જે જે શુભ રાગ હોય છે એમાં સુખ બુદ્ધિ માને છે, હિત બુદ્ધિ માને છે, અને એટલા માટે એ શબ્દો પ્રયોગ છે. અને એ રીતે આખી વાત, અને એમાં શબ્દો વાપરો તો બંને એક જ જાત છે. જે છેલ્લા જે છે ને 173 શ્લોકની અંદર જે છેલ્લા શબ્દો હતા, એકસો ત્રેસઠ પાનું મૂળ શાસ્ત્ર હોય એમાં નીચેની તો, કારણ કે મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે. એક વસ્તુ કહીને શું બીજું કેવું હતું, કેવું છે, બે એક જ છે. જ્યાં જ્યાં વ્યવહાર હોય ત્યાં ત્યાં મિથ્યાત્મ થાય. બંનેનું પરલક્ષ છે. બે કેવા છે, પરાશ્રય ભાવ છે બે. એક મિથ્યાત્વમાં એકાકાર પણ એક્સ્ટ્રા છે, પણ બે કેવા છે, પરાશ્રય ભાવ છે. ફરીથી આ કેવો અધિકાર ચાલે છે, તો શું સિદ્ધ કરવું છે કે બે પરાશ્રય ભાવ છે, બંધનું કારણ છે. એક ભલે એક અનંત બંધનું કારણ છે, એક અલ્પ બંધનું કારણ છે, પણ અંતે છે તો બે. આ એક એક રીતે વિચાર કરીએ ને, બંધ અધિકાર જેમ પુણ્ય પાપ હતો એમ બંધ અધિકારમાં ખાસ શું શીખડાવું છે, બંધ શું છે એ પેલા જાણતો નથી અને ક્યાંક બીજે ન કરે છે પ્રયત્ન. જેનું એક સરસ આમાં જે આમાં આવ્યું છે અને 294માં મોક્ષ અધિકારમાં જેમ આવે છે ને, પ્રજ્ઞા ચીણી પટકે છે. કોઈ ક્યાં પટકે છે, ક્યાં પટકે, ગમે ત્યાં પટકવાની નહીં. આપણે ઓલું જે છે ને શાક ને એને સુધારે ને ત્યારે શું છે, ગમે ત્યાં કરાય ને, તો ક્યાં કરે, કે જ્યાં ડીટીયુ હોય એને જુદું કરે, છાલ હોય એને જુદું. એમ એમાં શબ્દ શું વાપર્યું છે, જ્ઞાન બંધની બેની સૂક્ષ્મ સાંધમાં સાવધાન થઈને પટકવાથી. તો તું પેલા વિચાર તો કર, બંધ ક્યાં છે, બંધ અને જ્ઞાન ને રાગ અને આત્મા ને બેની જુદાઈની સાંધ તો જોતા શીખવું પડશે કે નહીં. એમ બંધ શું છે, એનું શું સ્વરૂપ છે એ જો ખબર નથી તો તું વેદનાનો પ્રયાસ ક્યાં કરીશ. તો ખાસ કરીને અહીંયા બંધનું સ્વરૂપ આપણને બતાવે છે. તો કે મિથ્યાત્વ કે વ્યવહારના ભાવ કેવા છે, એક વસ્તુ એટલે એક જાતના છે. કેવા છે, એ મારી સાથે એક જાત એમ નહીં, બેની શું છે, પરલક્ષી ભાવ છે, બંધના કારણ છે, દુઃખના કારણ છે. અને એ રીતે જાણીને, એ રીતે જાણીને પછી શું કરવું છે, મિથ્યાત્વને તો છોડવાનો છે, પરલક્ષી વ્યવહાર ભાવને પણ છોડીશ તો બંધથી રહિત થાય છે. પૂર્ણપણે મુક્ત જે દશા જો તારે કરવી છે તો પેલું શું કરવું પડશે, મિથ્યાત્વનો તો છે જ, એનો તો કોઈ પ્રશ્ન જ નથી, પણ અસ્થિરતાનો રાગ પણ. અને કયો અસ્થિરતાનો રાગ, એટલે આમ સંજલનો એટલે વળી કેવો, હા ચારિત્ર નો જ હોય એનું પણ. એટલે ચારિત્ર ને એટલે શું, પંચમાવ્રત ના પરિણામ ને એ બધાનું. અરે એ બધાથી પણ આગળ વધીને અબુદ્ધિપૂર્વક નારા, જેમ આજે આવ્યું હતું ને છેલ્લે ચારિત્ર પ્રકારમાં શું આવ્યું હતું, સ્વંજલનનો લોભ કસાયનો પરિણામ. એ કેવો હશે, એમાં કેટલાની લોભ હશે, એક પૈસાનો હશે, કરોડ રૂપિયાનો લોભ હશે, એ કેટલાનો, એમાં છેલ્લો સ્વંજલનો લોભ હોય એમાં આખા લોકનો એકત્વ હશે કે એક પરમાણુનો હશે લોભ હશે. અરે પકડાય નહીં એવા સૂક્ષ્મ પરિણામ છે. તો એટલો પણ શું લેશું આગળ, જૈન દર્શનમાં બંધ તરીકે એને સ્વીકાર્યો છે. છેલ્લો અંશ પણ એ શું છે, તન્ને બંધન રૂપ છે. અહીંયા અનંત બંધ એવા મિથ્યાત્વનો પણ કોઈ ખેદ વર્તતો નથી, ખટક વર્તતું નથી ત્યાં સુધી. એમ કહે છે બે એક જાત છે. તારે અંતે ઋષભદેવ રાજા પણ 84 લાખ પૂર્વ આયુષ એમાં ક્યાં રહ્યા, ગ્રસ્ત દશા, અને તો પણ શું છે, સંયમમય મુનિ દશા લેવી. એમ તો સમ્યક દર્શન છે, મૂળ પાયો છે, એક પહેલો પાયો છે તો જ આગળ મેલ બને. પણ પાયો નાખી દીધો એટલે મેલમાં તરીકે રહેવા એ નહીં બને. તે આ એક સંયમના ચારિત્રના આ આરાધનાના દિવસોમાં તો એ બંધ અધિકારમાં આપણને પણ કહે છે કે સાથે સાથે મિથ્યાત્વ તો છે જ, એનો તો કોઈ પ્રશ્ન જ નથી, પણ સાથે અસ્થિરતાના રાગ છે એ પણ છોડવાની વાત આપણને ચાલે છે. તેમાં આપણે આવીએ 285 પાને, જે વર્ડ ટુ વર્ડ પ્રવચન છે ને, એમાં કલ સામે પાંચમો ભાગ છે, એમાં 200 એમાં ઉપરની જો સરસ પેલું તો સિદ્ધાંત આપે છે. ક્યારેક છે ને આમાં ગુરુદેવમાં જેને કે ને થોડા ના વન લાઇનર બધા જેને કે સિદ્ધાંતો હોય છે, ક્યારેક વ્યાખ્યા આપતા હોય છે, એમાં અહીંયા પેલો પેરેગ્રાફ છે એ તો ઠીક, એની આપણે બીજી લાઈન અહીંયા લઈએ. સ્વતંત્ર પદાર્થ કોણ છે? સ્વ કે પર? સ્વતંત્ર પદાર્થ કોણ છે? પર હશે કે હું છું. તો જો બે સ્વતંત્ર પદાર્થ છે તો એનો અર્થ શું થયો? શું થયું? બે જુદા જુદા છે તો એનો અર્થ શું થયો? બે પોતપોતાનું કાર્ય કરે છે, તારે બીજાનું કરવું. જો તું બીજાનું કરવા જાય તો તે પર પદાર્થને પરાધીન કર્યો, માન્યતા માયનો. અને જો પર તારું કરવા આવશે તો તું પોતે પરાધીન થાય. તો જગત બીજી રીતે વિચાર કરીએ તો જગત શું છે? સ્વતંત્રતાથી ભરેલું છે. હર એક પદાર્થ પોતાની સ્વાધીનતાથી સ્વતંત્રતાથી ભરેલો છે. એમાંય આત્મામાં 47 શક્તિમાં સ્વતંત્રતા માટેનો કયો ગુણ છે? કયો ગુણ છે? બહુ શરૂઆતમાં જ છે, પ્રભુત્વ શક્તિ. પોતાના સ્વાધીનતાથી સ્વતંત્રતાથી શોભાયમાન એવા શબ્દો છે ને, પ્રભુત્વ શક્તિ. અને એ રીતે વિચાર કરીએ એના ઉપરથી ગુરુદેશી 300 શબ્દ કાઢતા, એમાં ઈશ્વર શબ્દથી લેતા હતા. અહીંયા પ્રભુત્વ છે. જડેશ્વર, ચેતનેશ્વર અને વિભાવેશ્વર. જડ પણ કેવું છે? પોતાના સામર્થ્ય ભરેલું, જડત્વથી ભરેલું, એ પણ એક પ્રભુત્વ શક્તિથી છે. હું મારા શ્રદ્ધા જ્ઞાન આદિ અનંત ગુણોના પ્રભુત્વથી ભરેલો હું પણ. અરે તો પછી કોનું કરવું છે અને કોણ આવીને મારું કરશે? અને જો આવો અભિપ્રાય થયો તો તને બંધશે ન થશે? બહુ ટૂંકાણમાં ગુરુદેવજી આખું એક બંધ કેમ છે અને કેમ ટાળી શકાય આટલા શબ્દોમાં આપણને કહી. બે શબ્દ લખ્યા ગુરુદેવજીએ, કહ્યા આપણને કે પર પદાર્થ ફરીથી પછી શું છે? સ્વતંત્ર પદાર્થ છે પણ મારો છે. શું છે? પર પદાર્થ કેવો છે? સ્વતંત્ર છે પણ મારો છે. કેમ? કેમ? બીજો હોય બીજો છે પણ છે તો? અરે તો તારો છે તો બીજો કીધો શું કામ? એક તો બીજો કેવો ને પાછો શું માનવો? આને જો તું એનો માલિક થયો તો એને સ્વતંત્ર ક્યાં માન્યું તે? અરે ભિન્નતા માન અને એને સ્વતંત્ર માન કરતા પણ આનો ભાવ છૂટી જવો જોઈએ. એ જ એની સામે બીજું શું લીધું છે? અને આ સ્વતંત્ર આત્મા એ પરનું તો સ્વતંત્ર કોણ લીધો? હું પણ સ્વતંત્ર. હું આત્મા પણ સ્વતંત્ર અને પર પદાર્થ પણ. ક્યારની વાત ચાલે છે? ક્યારની વાત ચાલે છે? સિદ્ધ થયા ત્યારે નહીં. કોની વાત ચાલે છે? અરિયન ભગવાનની કે સિદ્ધ ભગવાનની? મુનિરાજની? કોની વાત ચાલે છે? આપણી. બધે આપણી જ વાત હોય બધે જ. કમસે કમ ખાલી આટલા શબ્દો પણ જો યાદ રાખશું ને, કમસે કમ આજે સાંભળ, આજના દિવસ સુધી કેટલી આકુળતા ઓછી થશે અનુભવ કરી લેજો. જીવનમાં આકુળતા વધારવા માટેનું આ જીવન છે કે આકુળતાને ટાળવા માટેનું છે? તો શા માટે આ એક સિમ્પલ એવા આપણને લાગતા, ભલે એની મહાનતા ઊંડપ ઘણી છે, પણ સિમ્પલ લાગતા શબ્દોનું જો ભાવ ભાષણ સુધી પહોંચશું તો જીવનમાં એક સાર્થક કાર્ય કર્યું ગણાશે આપણને. એ તો રૂટીન આવે છે, જેમ કાલ કીધું, જેમ કાળ ચાલ્યો જાય તે શું થાય છે? બે કામ થાય છે. ક્યાં બે કામ થાય છે? કલ્પના માનેલા પૈસાની વૃદ્ધિ થાય છે અને આયુષ્ય એમાંથી શું આપણને ચોઈસ શેની છે? વાંધો નહીં, કાળ જાય તો ભલે પૈસા તો વધે છે, કે પોતાને દુર્લભતા લાગવી જોઈએ કે અલ્પકાળનું આયુષ્ય લઈને આવ્યો છું અને ગણતા ગણતા દિવસો નહીં મહિના ને વર્ષો પૂરા થતા જાય છે, શું મારા હાથમાં શું અંતે આવે? તો બે એક ખાલી ગુરુદેવ નાયક બે વાક્યમાં પર પદાર્થ એમાં બે શબ્દો હવે, એક ભિન્ન છે અને એ સ્વતંત્ર છે, માટે એનું મારે કરવું એવા નિરર્થક વગર પ્રયોજનના વિકલ્પ કરવાનો શું છે? અને એની સામે હું પણ કેવો છું, સ્વતંત્ર આત્મા, અને હું સ્વતંત્ર આત્મા હોવાથી શું કરવું છે? પહેલામાં પર પદાર્થ ભિન્ન છે અને એ સ્વતંત્ર છે એમ માનીને કર્તાપણાનું અભિમાન નથી કરવું, અને હું એક સ્વતંત્ર પદાર્થ હોવાથી શું થશે, કોઈ આવીને મારું કલ્યાણ નહીં કરી દે. હું પણ કેવો છું, એક સ્વતંત્ર સ્વાધીન પદાર્થ હોવાથી મારું કાર્ય હું પોતે કરવાનો, અને તેનાથી શું થશે, કોઈની લાચારી છૂટી જશે, કર્તાપણાનું અભિમાન છૂટશે, અને કોઈ આવીને મારું કલ્યાણ કરી દેશે અથવા કોઈ આવીને હેરાન કરશે એવો ભય પણ એ છૂટી જશે. તો એ રીતે અહીંયા વાત કરીને ચલો એનાથી પણ આગળ વાત કરીએ. હવે એનાથી જ પાંચ એક લાઈન છોડીને અને ઓલું ઉલ્લેખ પર આ પરનું કરે એવું પછી થોડું વાક પૂરું કરી લઈએ. આ સ્વતંત્ર આત્મા, હું પોતે આત્મા, પરનું કરે એવું પંચમ કાળમાં બને છે, ચોથા કાળમાં બનતું નથી. ત્રણેય કાળમાં, ત્રણેય કાળ એટલે આ ભૂત એટલે કેટલા વર્ષ પહેલાનો ભૂતકાળ, ભૂતકાળ કેટલા વર્ષનો ભૂતકાળ, અનાદિ અનંત છે ને, ભવિષ્ય માટે હોય, ભૂતકાળ માટે અનાદિ. ક્યારેય કર્યું જ નથી, ક્યારેય કર્યું નથી ભૂતકાળમાં. કેમ કે એટલા બધા આપણે બહુ વીક હતા, બધા એવા નબળા હતા કે ભૂતકાળમાં ક્યારેય કર્યું નથી. ચલો કાંઈ વાંધો નહીં, અત્યારના તો કરીએ છીએ કે નહીં, કેટલા સ્ટોરી બિલ્ડિંગ બનાવી દઈએ છીએ કે નહીં, પ્રોજેક્ટ વિદ ઇન ધ ટાઈમ ક્રિએટ કરી શકીએ છે ને, ગમે એટલી ડિફિકલ્ટ સિચ્યુએશનમાં કરીને દેખાડીએ છીએ કે નહીં, એચિવ બરોબર ને? એટલે આ બધું નહીં ને, ખાલી અહીંયા સુધી માનવાનું, બહાર જઈને અહીંયા એમ કહેવાનું કે હું નથી કરતો, ને બહાર જઈને ક્યાંનું હું. આ એક એક વિચાર જો, ત્રણ કાળ લીધા એટલે ત્રણ કાળમાં કોણ આવે? ભૂતકાળના દોષનું પ્રતિક્રમણ છે, વર્તમાન કરતો નથી એ વર્તમાનના આલોચના છે, અને ભવિષ્યમાં કેટલા કાળ સુધી નહીં કરું ને? જરા બોલતા બોલતા જરા બચકાવવું પડે ને, કે આ દસ લક્ષણ છે ત્યાં સુધી. જીવનમાં ફરી ફરી એ વાચ્ય, ત્રણ કાળનું વાચ્ય વિચારવાનું છે કે ભવિષ્યમાં ક્યારે પણ હું કરતો નથી એના પછકાણ અત્યારના લઉં છું. ભૂતકાળના કરેલા દોષનું તો પ્રતિક્રમણ કરું છું, વર્તમાનમાં એ દોષથી બચનારું આલોચના કરું છું, અને ભવિષ્યમાં હવે ક્યારે પણ કર્તાપણાનું આવું અભિમાન હું કરીશ નહીં એવું જ એ અહીંયા કર્યું. ચાલો એનાથી આગળ સરસ અવલે છે કે આ વાત તો ક્યાં સુધી આવી, હું કરું છું જેમ આવ્યું હતું ને ચાર બોલ ને બધું, શેની વાત આવી? મિથ્યાત્વ. એને તો ભગવાને, પછી અમૃતચંદ્રાચાર્ય દેવ કે કુનકુનાચાર્ય દેવે, એ તો છોડાયો જ છે, એ તો એમાં આશ્ચર્ય નથી, એ તો સપનામાં પણ ન. હવે એના ઉપરથી આગળ લીધું, કુનકુનાચાર્ય દેવ અમૃતચંદ્ર દિગંબર સંતો એમ કહે છે કે આ વાત ઉપરથી એક જાણે ઇશારામાં અમે એમ સમજી લઈએ, શું છે કે ભગવાને પરની એકતા બુદ્ધિનો તો ત્યાગ કરાયો, એ માનું છું કે પરના આશ્રય જેટલો વ્યવહાર થાય છે, આવ્યું શબ્દ જેને કે ને તેજીને નહીં ખબર હોય, ટકોરો હોય, જસ્ટ ઇમ્પ્લિસ ઇશારામાં સમજી જાય, કોઈ પણ જેમ હોય ને ટ્રસ્ટેડ બોય હોય, એમ્પ્લોય હોય, એને શું કે બધું કેવું ના પડે, એને કેવું પડે, શેનાથી કેવું પડે ને, ઈશારો કરે, અરે આંખ ઉપરથી ખબર પડી જવી જોઈએ શું છે, હાથના ઈશારાને પણ જરૂર. એમ અહીંયા અમૃતચંદ્રાચાર્ય દે, કુનકુનાચાર્ય દે કહે છે કે ભગવાને પરાશ્રિત કરતા બુદ્ધિનું મિથ્યાત્વ તો છોડાયું છે, એના ઉપરથી અમને તો એમ લાગે છે કે એની હજી ઊંડાણમાં વિચાર કરીએ તો શું છે, પરના આશ્રય જેટલો વ્યવહાર. ઓલામાં શું શબ્દ હતો, મિથ્યાત્વ, અહીંયા શું શબ્દ આવે છે, વ્યવહાર. અને વ્યવહાર તો કેવો લેવો, અશુભ રાગ કે શુભ રાગ, અશુભ અશુભને તો શું વ્યવહાર કહેવાય, બંને ન આવે. થોડોક અભ્યાસ તો કરવો પડશે, નહીં તો આ બધા શબ્દો તો વાંચશું પણ એના મૂળ સુધી નહીં પહોંચીએ. હજી મિથ્યાત્વ નહોતું ત્યાં, શુભ અશુભ બે હતા મિથ્યાત્વ વખતે, તો એ તો છોડાય. હવે તો અહીંયા જે આવ્યું એ કોની માત્ર વાત છે, શુભ રાગની વાત છે. અને આચાર્ય પોતા ઉપર લે છે તો મુનિરાજને યોગસ્વભાવની વાત છે, કે ને પોતે એમ માને છે કે એમ અમે એમાંથી તે એટલું સમજી લઈએ. એ તેજીને ટકરો ઇનફ છે, મોર દેન. બારમાં ઓલું દ્રષ્ટાંત આવે છે ને, નહીં બધા ઇતિહાસ તો ભણ્યા હશો ને, ચેતક રાજા હતો, નહીં રાજાનું નામ રાણા પ્રતાપ, એનો ચેતક એનો હોર્સ હતો ઘડો, એને શું ચાબુક મારવું પડે ત્યારે જાય ને દોડે ને, તો શું કહે, નહીં ખબર નહીં શું, એને ખાલી પગ આમ અડાડે તો એને ખબર હોય તો કેવી રીતે. એમ અહીંયા આચાર્ય દે કે છે અમને આટલા માંથી તો આટલું ખબર પડે કે કોઈ પણ પરાશ્રિત ભાવ, કોઈ પણ શુભ રાગ એ કેવો છે, શબ્દ શું વાપરો છે, ઓછો કરવા યોગ્ય છે. નહીં આટલું બધું એકદમ ધીરે ધીરે આમ એકદમ હાર્શ નહીં થાય, ઉતાવળ નહીં કે પહેલાં તું થોડું થોડું થોડજે થોડું, નહીં એવું હોય કે નહીં. નહીં તો કોઈ સરપ આવ્યો હોય અથવા વાઘથી કોઈ આવતું હોય તો એ બરાબર જરા ધીરે ધીરે આમ આગો ખસી જજે એવું હશે ને, નહીં તો શું હોય, પણ તાકાત ન હોય તો પગમાં થાકેલા હોય તો બધું જો એ બધું ભાવ ભાષણમાં આપણને ખ્યાલ હોય ને તો એ તો કદાચ એક મરણ થશે, આ મિથ્યાત્વ અનંત મરણ કહેવાય. એક વાતની વાત ન લેતા એની પાછળનો બોજ વિચારણા કરીને આચાર્ય દેવને જો આમાંથી સઘળો વ્યવહાર છોડવાનો વાત ખ્યાલમાં આવે તો ગુરુદેવસિંહના એક વાક્યમાં એ સ્વતંત્ર પદાર્થ હું સ્વતંત્ર એમાંથી કેમ ખ્યાલ ન આવી જાય. પણ એ તો જેને લગતી લાગે એના માટેના કામ છે, ખાલી જીવનમાં એક પ્રસંગ આવે એટલા પૂરતો પરિણામો થાય. ફરી ફરીને વિચારણા કરી લે, મારે કોઈ વિકલ્પના ઉછાળા જોતા નથી, મારે ભાવનાની ધારા કરવી છે. એ ભાવનાની ધારા માટેના આ અવસરો હોય છે, પ્રસંગ હોય છે, કોઈ 10 દિવસ કે 12 દિવસ કે એ પ્રકાર નથી. મારે તો જીવનના કદાચ એકવાર હું શ્વાસ લેતા ભૂલી જાય પણ આવી ધારા મારે આત્મ આરાધનાની એક ધારા વહેતું પાણી જોવે એમ અહીંયા આપણને વાત કરે. એનાથી ચાલે એ જ પછી આગળ ગુરુદેવ લે છે, ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાત ભાવ જેને છૂટી ગયો એને સમસ્ત વ્યવહાર છૂટી. ફરીથી આના ઉપર બહુ જ ફરી ફરીને શબ્દ લીધો. શબ્દ શું લીધો, પેલા ઉપરોક્ત, ઉપરોક્ત એટલે બધા બોલ લઈ લેવા. હવે ચાર બોલતા આઈ થિંક ઠેર સુધી યાદ રહી જશે ને, ક્યાં ચાર બોલ, કોઈ જીવને હું જીવાડું, કોઈ જીવને હું મારું, કોઈને સગવડતા, સુખી એટલે સગવડતા કહી દઉં અને કોઈને દુઃખી ફરીથી, એ હું કરી શકું છું કે નથી કરી શકતો. જો 24 કલાકના આપણા વિકલ્પોની પાછળ આમાં કોઈક ને કોઈક લિંક હશે, આના રિલેટેડ કોઈને કોઈ હશે, તો એના માટે ક્યાંનું, એનું તો શું છે, મિથ્યાત્વ છોડાયો છે એ કરતા બુદ્ધિનો. તો હવે એનાથી એક આગળ વધીને કહે કે જેનો મિથ્યાત્વ ભાવ છૂટી ગયો એને સમસ્ત વ્યવહાર છૂટી ગયો. આનો ખાસ ગુરુદેવસિંહ શું અટકેરો, સમ્યક દર્શન થતા કોઈ પણ પ્રકારના શુભ વિકલ્પ વ્યવહાર બધા છૂટી જતા હોય છે. આમાં ચોખ્ખું લખ્યું છે, આમાં એમ 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 ન કરીએ, આમાં ચોખ્ખું અમે તો શું કરીએ લખેલું. અરે ક્યારેક જ્ઞાનીના લખેલા વાક્યોમાં બિટવીન ધ લાઇન્સ વાંચતા શીખજે. જેમ ઓલામાં કર્તાપણાનો અભિપ્રાય છૂટી ગયો છે એમ એ ભૂમિકાને યોગ રહેલા શુભ રાગનું પણ એકત્વ છૂટી ગયું છે. શું છે, ઓલું તો છૂટી ગયું, ઓલું તો કરતા થઈ શકતા નથી. અહીંયા તો તે ભૂમિકામાં તેવો હોય છે, દેવશાસ્ત્ર ગુરુની પ્રત્યેની શ્રદ્ધાનો ભાવ, ન તત્વની શ્રદ્ધાનો, એના પ્રત્યેનું શું થઈ ગયું છે, એકત્વપણાનો, કે આમાંથી મને છૂટી જશે કે એવો પણ ભાવ નથી, એ પણ હવે બંધ છે, એ છોડવા જેવો ત્યાજ છે, એવો અભિપ્રાય. અત્યાર સુધી એના વિશે કેવો ભાવ હતો, ઉપાદેયપણાનો ભાવ હતો, એકત્વપણાનો ભાવ હતો, હવે એના પ્રત્યેનો કેવો ભાવ થયો છે, ત્યાજ્ય કરવા યોગ્ય. અને જેને ત્યાજ્ય માનશે એમાં કેટલો જોડાશે, પૂરેપૂરો છૂટવાનો, છૂટતા ભલે વાર લાગશે. જો એ રીતે બે વાત કરી લીધું, શ્રદ્ધાનું તો કામ થયું છે, હવે એ શ્રદ્ધાના બળમાં ભૂમિકા અનુસારે ચારિત્રના પરિણામમાં પણ હેયપણાની બુદ્ધિ થઈ ગઈ છે. આ એનું નામ અહીંયા છે કે જેને, અને તેથી જ જે એટલું મિથ્યાત્વ, જેટલા વ્યવહાર એટલો મિથ્યાત્વ, એવા શબ્દો પ્રયોગથી વાત, કે જેમ જેમ મિથ્યાત્વ ગયું તો તે ભૂમિકાનો યોગ શુભરાગમાંથી પણ હવે એકત્વપણું છૂટી ગયું. જેનો શબ્દ છે મિથ્યાત્વનો નાશ થાય છે, તો એની એક લાઈન છોડ, સકળ વ્યવહાર તાજ છે, એનો અર્થ કે દ્રષ્ટિમાં તેનો આદર નથી. જો શું અર્થ કર્યો ગુરુદેવસિંહ, મિથ્યાત્વ ભાવ જેને છૂટી ગયો એનો અર્થ કે મિથ્યાત્વનો નાશ થયો. હવે બીજો અર્થ, સમસ્ત વ્યવહાર છૂટી ગયો એનો અર્થ શું કર્યો, સકળ વ્યવહાર, સકળ વ્યવહાર કહીને પણ શું છે, સકળ વ્યવહાર એટલે શું, બધું પૂછવાની જરૂર નથી ને, અમને તો આવડે છે. ચોથે ગુણસ્થાને, ચોથે ગુણસ્થાને યોગ વ્યવહાર, પંચમ ગુણસ્થાન આવશે તો અણુવ્રતન વ્યવહારની, મુનિ દશા આવશે તો મહાવ્રતના, એ સકળ વ્યવહાર છે. તે ભૂમિકાને જેમ બારમી ગાથામાં આવે છે ને, તદાત્વે જાણેલો પ્રયોજન છે ને, તે કાળ ગુરુદેવજી ખાસ એનો અર્થ કરે કે ભૂમિકા અનુસાર જેમ શુદ્ધતા વધતી જાય છે, એમ તે ભૂમિકાનો વ્યવહાર પણ બદલતો જાય છે. તો એ સકળ વ્યવહાર, તે સકળ વ્યવહાર ત્યાજ્ય છે. ત્યાજ્ય છે એટલે ત્યાગવા યોગ્ય છે, જે છોડવા યોગ્ય હોય એનું કેટલું એકત્વ કરીએ, મમત્વ કરીએ, કાંઈ ન કરીએ, ન કરીએ, થોડી વાર લાગે તો અરે ત્યાજ છે એવો અભિપ્રાય પેલો થશે તો છૂટવાનો અવસર આવશે. પછી ત્યાગવા યોગ્ય છે એવો પણ જો શ્રદ્ધા નથી, તેવો વિશ્વાસ નથી, તો છોડવાનો પ્રયત્ન ક્યાંથી થશે. તો એ તાજ્ય છે. અને એનો અર્થ વ્યવહાર છૂટી ગયો એનો અર્થ કે તે વ્યવહાર ત્યાગવા યોગ્ય છે એવું શ્રદ્ધાન થયું. અને એનો અર્થ જ કે દ્રષ્ટિમાં તેનો આદર નથી. શબ્દ શું વાપર્યો, દ્રષ્ટિમાં આદર નથી, જ્ઞાનમાં સ્વીકાર છે અને ચારિત્રમાં પ્રણમન છે. દ્રષ્ટિમાં આદર નથી, ત્યાગ એટલે એને આદર જ નથી, અરે દ્રષ્ટિમાં તો સ્વીકાર જ નથી, ભેદભાવને ન સ્વીકાર ત્યાં, અને છતાં જ્ઞાનમાં શું છે, પોતાની ભૂમિકા છે, યોગ્ય કેવો શુભરાગ છે એનું જ્ઞાન પણ છે, અને ચારિત્રનો પુરુષાર્થ અલ્પ છે તો પરિણમન પણ છે. પણ દ્રષ્ટિની ધારામાં જોઈએ તો કેવું છે, ત્યાજ્ય છે. એવું નથી કે અશુભ છે એ ત્યાજ્ય થઈ ગયો, મિથ્યાત્વને હવે શુભરાગ, એવું બધું, આટલું બધું સમ્યક દર્શન થતા કોણ ત્યાજવાયુ થઈ ગયો, કોણ કોનો ત્યાગ કર્યો, અશુભ પાપના પરિણામનો, એ તો ન જ હોય ને. પણ હવે શેને કરે છે, અશુભને છોડીને શુભ નહીં, નહીં તો સમ્યક દ્રષ્ટિ મુનિ, આ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જીન મંદિર નહીં જતા હોય. હમણાં તમે કહો છો ત્યાગ, શબ્દ શું વાપરો છે, ફરીથી બે, શ્રદ્ધામાં ત્યાગ છે અને ચારિત્રમાં પુરુષાર્થ, એનો અભાવ કરવો એ ચારિત્રનો પુરુષાર્થ છે, એકત્વ છોડવું એ શ્રદ્ધાનો પુરુષાર્થ છે, અને શ્રદ્ધામાં એકત્વ છૂટું છે તો ચારિત્રના પુરુષાર્થે તેનો અભાવ થયા વગર, અને એનો જો ચારિત્રમાં પુરુષાર્થથી અભાવ થઈ ગયો તો સમજી લેજે બંધથી રહિત થશે. પણ પહેલા આ બંધ અધિકારમાં બે આપણને સિચ્યુએશન, બે સ્ટેજ આપણને દે કે પહેલા તારે અનંત બંધથી રહિત થવું હોય તો એમાં તું મિથ્યાત્વનો ત્યાગ કરજે, અને પછી અલ્પબંધથી પણ જો છૂટવું હોય તો તેના ચારિત્રનો પુરસાદ કરીને પૂર્ણપણે નિર્બંધ દશાને તું પ્રાપ્ત કરજે. બંધ અધિકારમાં આપણને આખું શીખવાડે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. ભરત ક્ષેત્રના ઋષભાદિ મહાવીર પર્યંત 24 તીર્થંકર ભગવાનનો જય હો. વિદેશ ક્ષેત્રના સિમંદરાદિ વિદ્વાન 20 તીર્થંકર ભગવાનનો જય હો. અડક જ્ઞાન બળના સ્વામી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. સમયસાર નિયમસાર આદિ સમસ્ત જીનવાણી માતનો જય હો. કુંકુના આચાર્ય દેવ, અમૃતચંદ આચાર્ય દેવ આદિ ભરત ક્ષેત્રના સમસ્ત આચાર્ય દેવનો જય હો. પરમ ઉપકારી કહાન ગુરુ દેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. આત્મસિદ્ધિના રચયિતા કૃપાળુ દેવ તથા સર્વ જ્ઞાની ધર્માત્માઓનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જિનવાણી ભારતી તો હે જપો દિન રૈન, જો તેરા શરણા ગ્રહે સો પાવે સુખ ચૈન. જવાની કે જ્ઞાન તે સુજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેતું દો. બોલો જીનવાણી માતનો જય હો.